જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા એમાં બીજો ભાગ પાનું 18 કોમ્પ્યુટરમાં પેજ નંબર 279 જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા બીજો ભાગ પાનું 18 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 279 છઠ્ઠું ધર્મનું સ્વરૂપ અત્યારે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર 12મો પ્રશ્ન કરી રહ્યા છીએ. 12મા પ્રશ્નની અંદર આપણે દેવગુરુ ધર્મનું સ્વરૂપ કર્યું, અરિહંતનું સ્વરૂપ કર્યું, સિદ્ધનું સ્વરૂપ, આચાર્યનું, ઉપાધ્યાયનું સ્વરૂપ કર્યું, સાધુનું સ્વરૂપ, અને એના પછી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સામાન્ય સ્વરૂપ 28 મૂળ ગુણ સહિત અને એમની અંતરંગ દશા કેવી હોય છે એ અપરિગ્રહી છે, અંતરંગ અને બાહ્ય પરિગ્રહથી રહિત છે, નિર્વિકલ્પ આનંદમાં લીન છે અને છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા એ મુનિ છે. હવે એના પછી પાનું 18 એના ઉપર છઠ્ઠો નંબર ધર્મનું સ્વરૂપ એમાં અહીંયા કહે છે કે નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. જો આપણે જૈન દર્શનમાં એમ કહીએ છીએ કે અહિંસા પરમો ધર્મ, પણ એમાં કઈ અહિંસાની વાત છે કે જે અહિંસા આત્માને લક્ષે હોય, એટલે પોતાના નિજ સ્વરૂપની અહિંસા. નિજ સ્વરૂપની અહિંસા એટલે નિજ સ્વરૂપ જેવું છે તેવું, એને ક્યાંય હાનિ ન પહોંચે એવું જાળવી રાખવું, એને એ પ્રકારે અભયદાન આપવું. નિજ સ્વરૂપને જાળવી રાખવું, એને એ પ્રકારે અભયદાન આપવું, એનો અર્થ કે એ જેવું છે તેવું જ રહેવું જોઈએ, એમાં કોઈ હાનિ પહોંચવી જોઈએ નહીં. તો નિજ સ્વરૂપ કેવું છે? તો ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનો સ્વભાવ છે અને એવું પરિણમન થઈ રહ્યું છે. એવા સ્વરૂપને જાળવી રાખવા માટે એ જેવા સ્વભાવે પરિણમન કરે છે એવા સ્વભાવે પરિણમન થવા દેવું, તો એને હાનિ પહોંચે નહીં, એને દુઃખ પહોંચે નહીં, એવા ભાવ છે એનો ક્ષય થાય નહીં, એનું નામ અહિંસા. એટલે બીજા શબ્દમાં કહીએ તો આત્માનું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવા સ્વરૂપ સિવાય અન્ય ભાવે પરિણમવું નહીં. આત્માના ભાવ સિવાય અન્ય ભાવે પરિણમવું થાય એનું નામ આત્માના ભાવની હિંસા. અને આવી ભાવ હિંસા છે એ જૈન દર્શનમાં હોઈ શકે નહીં. જૈન દર્શનમાં તો કોઈ પણ પ્રકારની હિંસા ન હોય, બાહ્ય હિંસા તો હોય જ નહીં, અન્ય પદાર્થના બંને જીવોની હિંસા કરવાના વિકલ્પો તો હોય જ નહીં, પણ પોતાના સ્વરૂપને પણ એમને એમ જેવું છે તેવું જ શુદ્ધ નિર્મળ ટકાવી રાખવું, એના ભાવની પણ હિંસા ન થાય, શુદ્ધ ભાવની પણ હિંસા ન થાય, એવું જૈન દર્શનનું સ્વરૂપ છે. અને એવા જૈન દર્શનના સ્વરૂપને અહીંયા અહિંસા કહ્યું છે. એટલે નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે, એવો અહિંસા પરમો ધર્મ છે. પ્રશ્ન 13, ક્વેશ્ચન 13, શ્રી અરહંતના 46 ગુણ કયા છે? અરિયંતના 46 ગુણ જે કયા, એમાં કયા 46 ગુણ છે એ અહીંયા દર્શાવે છે. તેમને ચાર અભ્યંતર ગુણો અને 42 બાહ્ય ગુણો એમ સર્વ મળી 46 ગુણ હોય છે. ચાર અભ્યંતર ગુણોમાં પ્રશ્ન 14 માં કહે છે કે ચાર અભ્યંતર ગુણો કયા હોય છે, તો કહે છે કે ચાર અભ્યંતર ગુણમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એમ ચાર અભ્યંતર ગુણો હોય છે. આને આપણે ચતુષ્ટય કહીએ છીએ. એ ચાર અભ્યંતર ગુણ છે અને એ અર્યંતે પૂર્ણપણે પ્રગટ કર્યા છે. અનંત દર્શન છે, અનંત જ્ઞાન છે, અનંત સુખ અને અનંત વીર્ય. અનંત દર્શન એટલે અનંત શ્રદ્ધા. શ્રદ્ધા એટલે કોની શ્રદ્ધા? અનંતનો અર્થ શું? તો અનંત કાળ સુધી રહે અને જગતના બધા જ જીવો પોતાથી જુદા છે અને પોતે જગતના બધા જ જીવોથી પૂર્ણપણે જુદો છે. એમાં ક્યાંય ભેગું થાય એવું નથી, કોઈ જાતના કોઈ સંબંધો હવે રહ્યા નથી, એવું અનંત દર્શન, એવી શ્રદ્ધા. એ સંપૂર્ણ રીતે જગતના બધા જ પદાર્થોથી, જગતના બધા જ ભાવોથી, એટલે જે ભાવ છે એના પોતાના હવે એવા ભાવ રહ્યા જ નથી, એ બધા જ ભાવથી એ પોતે ભગવાન આત્મા જુદો છે એવી શ્રદ્ધા, અને એ અનંત કાળ સુધી ટકી રહે એવી શ્રદ્ધા, અને અનંત જીવો છે તે અનંત જીવો પણ એ જ પ્રમાણે છે. દરેક જીવ એ જ પ્રમાણે છે, અનંત છે તો અનંત અનંત જીવ બધા જ એ જ પ્રમાણે છે. કોઈ જીવ એકબીજા સાથે મળ્યો નથી કે કોઈ પર પદાર્થ સાથે મળ્યો નથી, એવી અનંતપણારૂપ શ્રદ્ધા, એવું દર્શન. અને એવું દર્શન ક્યારે થાય છે? કે પોતે પોતાના સ્વરૂપમાં જઈ અને એનો પ્રતિભાસ કરે છે ત્યારે એવું દર્શન થાય છે. એમાં આત્માના અનંત ગુણોનું દર્શન આવી જાય છે, એવો પ્રતિભાસ પણ એને આવી જાય છે. અને હવે તો એ પૂર્ણતા પ્રગટ કરી છે, એ અનંત ગુણોની શુદ્ધિની વૃદ્ધિ થઈ અને એ પૂર્ણપણે પ્રગટ્યા છે ત્યારે એ એવી અનંત શ્રદ્ધા, અનંત દર્શન છે. અનંત જ્ઞાન. અનંત જ્ઞાન એટલે જ્ઞાન તો પોતાના આત્માનું જ જ્ઞાન છે, પણ આત્માનો જ્ઞાન ગુણ પૂર્ણપણે ઉઘડ્યો છે, એનો ઉઘાડ પૂરેપૂરો થયો છે, એટલે કેવળ જ્ઞાન વર્તે છે. ત્યારે જગતના બધા જ પદાર્થો એ જ્ઞેય તરીકે એને ભાસે છે. જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાય એને જ્ઞેય તરીકે એના જ્ઞાનમાં ભાસે છે. એક સમયમાં એકી સાથે એ બધા જ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે. એ પર્યાય, એક સમયની પર્યાય કે જેની તાકાત જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સાથે પ્રતિબિંબિત કરવાની છે, એટલે બધાને એક સાથે એક સમયમાં યુગપદ જાણવાની તાકાત છે, એવી એ એક સમયની પર્યાય જેની છે. અને એવી અનંત પર્યાય સમયે સમયે થયા જ કરે છે, એવું એ જ્ઞાન ખીલ્યું છે. એ અનંત જ્ઞાન છે, એ અનંત જ્ઞાન છે. અને એ અનંત કાળ સુધી એમ જ રહેવાનું છે. એ પૂર્ણપણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, એમ જ રહેવાનું છે. એવું એવી એની તાકાત બતાવવી છે, એનું સામર્થ્ય બતાવવું છે. પણ એ જ્ઞાન ખરા અર્થમાં જોઈએ તો એ પોતે એ જ્ઞાનનો કર્તા છે, અને એ જ્ઞાન એનું પોતાનું છે, અને એ પોતે એ જ્ઞાન રૂપે પરિણમી ગયો છે. માત્ર જ્ઞાન કરે છે, બીજું કંઈ કરતો નથી, એ જ્ઞાન રૂપે પોતે પરિણમી જાય છે. ત્યારે એ બાહ્યમાં એનો ઉપયોગ લઈ જઈને એ જગતના પદાર્થોનું જ્ઞાન કરતો નથી, એ પોતાના સ્વરૂપમાં લીન સ્થિર થઈ અને સ્વરૂપનું જ જ્ઞાન કરે છે, અને એમાં એ અનંત ગુણો ને અનુભવે છે, એવું એ અનંત જ્ઞાન છે. અનંત સુખ. અનંત કાળ સુધી જે રહેવાનું છે, ઓછું વધતું થતું નથી, અવ્યાબાદ છે, એમાં કોઈ પ્રકારે વ્યય થતો નથી, કોઈ પ્રકારે બંધન આવતું નથી, કોઈ અંતરાય આવતા નથી, એવું એ સુખ છે. અને એને કોઈ અપેક્ષા નથી, પરની અપેક્ષા વિનાનું છે. અતિન્દ્રિય છે, ઇન્દ્રિયો વિના એ પ્રાપ્ત થાય છે. જેમ જ્ઞાન છે તે પોતાના આત્મપ્રદેશોથી, દરેક આત્મપ્રદેશથી પ્રત્યક્ષ થાય છે, એવી જ રીતે આ જે સુખ છે એ પણ અતિન્દ્રિય છે. એ અતિન્દ્રિય છે એટલે ઇન્દ્રિયોની સહાય વિના એને એવું સુખ ઉપજે છે. પ્રત્યક્ષ એ છે, આત્મપ્રદેશોથી થાય છે, અને એની તુલના કોઈ જગતના સુખ સાથે કરી ન શકાય એવું છે. અતુલ્ય, કોઈની સાથે એની તુલના ન થઈ શકે એવું છે, એવું એ અનંત સુખ છે. અને અનંત વીર્ય એટલે શક્તિ, આત્માનું વીર્ય એ કોઈ રીતે હવે કુંઠિત થાય કે એને અંતરાય નડે એવું હવે રહ્યું નથી. એની શક્તિઓ પૂર્ણપણે ખીલી રહી છે, એ ખીલી ઉઠી છે, અને એ શક્તિઓને લીધે થઈને એ અનંત કાળ સુધી એ જીવત્વ શક્તિ, એ જીવપણે ચૈતન્યપણે એ ભગવાન આત્મા એમને એમ જ રહેવાનો છે. અને એ પોતે પોતાના બધા જ ગુણો એની પર્યાયોનો અનુભવ કરતો આનંદમય રહેશે એવું અનંત વીર્ય ઉલસી રહ્યું છે. એમ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એ ચાર અભ્યંતર ગુણો અહીંયા અરિહંત ભગવાનના દર્શાવવામાં આવ્યા છે. એના પછી પ્રશ્ન 15માં કહે છે કે તેમને બાહ્ય ગુણો કયા છે. તો 42 બાહ્ય ગુણ કયા, એમાં 34 અતિશય છે એ લેવામાં આવ્યા છે, અને બીજા 8 પ્રાતિહાર્ય એમ 42 લેવામાં આવ્યા છે. તો 34 અતિશયો કયા છે, પ્રશ્ન 16માં કહે છે કે 34 અતિશયોમાં 10 અતિશય જન્મથી હોય છે, અને એ 10 અતિશયોમાં જન્મથી જ તીર્થંકરનો જીવ છે એટલે એને 10 અતિશય જન્મથી હોય એટલે પરમ ઔદારિક શરીર હોય, પરમ ઔદારિક શરીર હોય, અને પરમ ઔદારિક શરીરમાં મળમૂત્રનો અભાવ હોય, એને મળમૂત્ર હોય નહીં, પરસેવાનો અભાવ હોય, પરસેવો પણ થાય નહીં, એમનું લોહી સફેદ હોય, એમનું સમચતુરસ્ર સંસ્થાન હોય એટલે આકાર, સિમેટ્રી જે કહીએ, દેખાવ એ સમચતુરસ્ર સંસ્થાન હોય એટલે ક્યાંય વાંકું ચૂકું કંઈ હોય નહીં, ઓછું અધિકું કંઈ હોય નહીં, એકદમ સુંદર સમચતુરસ્ર સંસ્થાન હોય. પાંચમું વજ્ર ઋષભ નારાચ સહનન, છ પ્રકારના હાડકાના બંધારણ શક્તિ રૂપે જે કહેવામાં આવ્યા છે કેવું હોય, ગમે તેવા હાડકાનું બંધારણ ન હોય, કેમ કે હાડકાનું બંધારણ જે છે એ શક્તિ માટેનું કારણ છે. જો હાડકા નબળા હોય તો એ પડી જાય, તૂટી જાય. અહીંયા તો એવા વજ્ર જેવા હોય જેમાં વજ્ર શુભ નારાચ સહનન એટલે એ કોઈ રીતે ભાંગી પડે, તૂટી પડે એવું ન હોય. એના પછી બીજું હોય છે વજ્ર નારાજ સહનન, પછી નારાજ સહનન, અર્ધનાર સહન, એ પ્રમાણે બીજા સંસ્થાન હોય છે. પણ આમનું તો જે સંસ્થાન છે તો સર્વોત્કૃષ્ટ વજ્ર ઋષભ નારાજ સહનન, કેમ કે માળખું બરાબર ન હોય તો એની ઉપર ફ્રેમવર્ક બરાબર ન હોય તો એની ઉપર બિલ્ડિંગ નબળું થાય એ આપણે જાણીએ છીએ. એટલે બિલ્ડિંગ જે છે એની તાકાત જે છે એના ફ્રેમવર્ક ઉપર છે, તૂટી પડવાનો આધાર એનું ફ્રેમવર્ક કેવું છે એના ઉપર હોય છે. એટલે અહીંયા એ ફ્રેમવર્ક આપણા જે શરીરનું છે તે હાડકા છે, એટલે હાડકાનું બંધારણ પણ એવું જ હોય, વજ્ર જેવું હોય, તૂટે નહીં, ભગવાનના હાડકા તૂટે નહીં, આ જન્મથી જ હોય છે એમને. છઠ્ઠું છે અદભુત રૂપ, બાહ્ય સ્વરૂપ સુંદર હોય, અતિ સુંદર બાહ્ય સ્વરૂપ હોય, મનમોહક હોય, જોતા જ ગમી જાય, પ્રમોદ થાય, આનંદ આવે, જોયા જ કરીએ જોયા જ કરીએ એવું થાય એવું અદભુત રૂપ હોય છે. અતિ સુગંધ શરીર, સુગંધી શરીર હોય છે, એમના શરીરમાંથી દુર્ગંધ આવે જ નહીં, કેમ કે પરસેવાનો અભાવ છે, મળમૂત્રનો અભાવ છે, અને એટલે દુર્ગંધનો તો પ્રશ્ન જ નથી, પણ સુગંધ આવે એવું શરીર હોય છે. અને 1008 ઉત્તમ લક્ષણો હોય, આપણે શરીરની અંદર કહીએ છીએ લક્ષણો, જેમ કે હાથ પગની આંગળીઓ છે એની અંદર ચક્ર અને શંખ ને એ બધા જે નિશાનો હોય છે, હથેળીની અંદર પણ એ રીતે જે નિશાન આપણે જે કહીએ છીએ ચિહ્નો, એવા શુભ ચિહ્નો 1008 હોય આખા શરીરમાં. નવમું છે અતુલ બળ, ભગવાન જેટલું બળ બીજા કોઈમાં હોય નહીં, ભગવાનમાં જેટલું બળ છે એટલું બળ કોઈમાં હોય નહીં. પાંડવો અને કૌરવોના વખતની અંદર એક વખત વાત ચાલતી હતી પાંડવોની સભામાં કે સૌથી બળવાન કોણ, તો બધાએ જુદા જુદાના નામ આપ્યા. ત્યારે પછી કહ્યું કે સૌથી બળવાન તો નેમનાથ ભગવાન, કેમ કે તીર્થંકર ભગવાન છે, પરમ ઉદારિક શરીર લઈને આવ્યા છે, તો એમના જેટલું બળ કોઈનું હોય નહીં. દસમું છે પ્રિય વચન, મધુર વચન હોય, એમની વાણી સુમધુર હોય, એમાં ક્યાંય તૂટકતા આવે નહીં, કે ક્યાંય કર્કશતા આવે નહીં, કે ક્યાંય અપ્રિય વચન આવે નહીં, અસત્ય વચન આવે નહીં, એવી પ્રિય મધુર વાણી હોય. આ દસ વસ્તુ તો એ જન્મથી લઈને આવ્યા હોય છે, પણ આ બધી જ વસ્તુઓ જે છે તે બાહ્ય છે, એ શરીરને લક્ષે વાત કરવામાં આવી છે, એટલે બાહ્ય છે. અંતરંગ દશાની વાત નથી, એમના આત્માની કોઈ આમાં વાત નથી. આ બધું એમને જે પ્રાપ્ત થાય છે તે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે, એટલે પરમ ઔદારિક શરીર જન્મથી લઈને આવ્યા છે, એટલે આ બધું હોય છે. આહાર હોય પણ નિહાર ન હોય, એ જન્મથી જ એ રીતે હોય છે. અને જે અન્ય કેવળી છે, જે પરમ ઔદારિક શરીર લઈને નથી આવ્યા અને પછી પાછળથી કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એમને પણ પછીથી એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે, એટલે એમને પણ પછી આહાર નથી હોતો કે નિહાર પણ નથી હોતો. અહીંયા જ્યાં સુધી તીર્થંકર ભગવાન છે એ પરમ ઔદારિક શરીર લઈને આવે છે, ત્યારે એમને આહાર હોય છે પણ નિહાર નથી હોતો, અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે પછી આહાર કે નિહાર બેમાંથી કંઈ હોતું નથી. એના પછી બીજું છે, બીજા દસ અતિશય છે, એ કેવળ જ્ઞાન ઉપજે ત્યારે હોય છે. કેવળ જ્ઞાન ઉપજ્યા પછીથી જે દસ અતિશય હોય છે તે આ છે કે પહેલું તો ઉપસર્ગનો અભાવ, તીર્થંકર ભગવાન ઉપર કોઈ પણ પ્રકારના ઉપસર્ગ થતા જ નથી. તીર્થંકર ભગવાનને કોઈ ઉપસર્ગ હોય જ નહીં, એમની ઉપર કોઈ ઉપદ્રવ હોય જ નહીં. બીજું છે અદયાનો અભાવ, જ્યાં તીર્થંકર ભગવાન વિચરતા હોય એની આસપાસના વિસ્તારમાં ક્યાંય હિંસા આદિ કે અદયા હોય જ નહીં. એ ત્યાં સાપને નોળિયો પણ સાથે બેઠા હોય પણ એકબીજા તરફ દ્વેષનો ભાવ પણ આવે નહીં. જગતમાં એ એમની આસપાસના વાતાવરણની અંદર બધે જ દયાના અહિંસાના એવા જ ભાવ વર્તતા હોય. એના પછી ત્રીજું છે શરીરની છાયા પડે નહીં, એમનું શરીર પારદર્શક હોય, એની કોઈ છાયા પડે નહીં, પડછાયો પડે નહીં. ચાર મુખ દેખાય, પ્રભુ સમોસરણમાં બિરાજે છે ત્યારે એમની પીઠ કોઈને નથી દેખાતી. સમોસરણમાં એ રીતે રચના હોય છે કે એમાં કોઈને પીઠ ન દેખાય, બધાને પ્રભુના દર્શન થાય, મુખના દર્શન થાય, એટલે કોઈને પીઠ ન દેખાય, ચારે તરફથી મુખ દેખાય. પાંચમું છે સર્વ વિદ્યાનું સ્વામીપણું, કોઈ પણ પ્રકારે કોઈ પણ જાતની જગતની વિદ્યા હોય એ વિદ્યામાં પ્રભુને નિપુણતા જ પ્રાપ્ત હોય. તમે મેડિકલની વાત કરો તો એમાં પણ એ નિપુણ હોય ને, એન્જિનિયરિંગની વાતમાં પણ એ નિપુણ હોય. કોઈ પણ વિદ્યા જગતની જે છે એ કોઈ પણ વિદ્યામાં એ પોતે નિપુણ જ હોય, પૂર્ણ હોય, કોઈ વિદ્યા પ્રભુને ન હોય એમ બને નહીં. કેમ કે જ્ઞેય માત્રને જાણે છે, તો તમે જેને જેને જ્ઞેય કહો છો, જેને જાણી શકાય, જે પ્રમેત્વ ગુણ ધારણ કરે છે, એ બધું જ એમના જ્ઞાનમાં આવે છે, એટલે એ એક સમયમાં એ બધું યુગપત એક સાથે જાણી લે છે, તો એમને પછી કોઈ વિદ્યા બાકી કેવી રીતે રહે. એટલે બધી જ વિદ્યાનું સ્વામીપણું હોય છે, બધી જ વિદ્યાને પાછા પૂર્ણપણે જાણે છે. છઠ્ઠું છે આંખને પલકારો થાય નહીં, પ્રભુના નેત્રનો પલકારો થતો નથી, પોતે અંતરમાં ઉતરી ગયા હોય એટલે પ્રભુ તો આંખ એમની બિડાયેલી હોય, અર્થ બિડાયેલી હોય, નીચે ઢળેલી પાપણો હોય છે, અને પ્રભુને ક્યાં કોઈની તરફ દ્રષ્ટિ કરવી છે, ક્યાં હવે રાગ રહ્યા છે, કોઈના તરફ જોવું નથી, ઇન્દ્રિયો દ્વારા જાણવું નથી, હવે અતિન્દ્રિયપણે જ્ઞાન કરે છે અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે હવે એમની ઇન્દ્રિયો સંબંધીની વાત કરવા બેસીએ તો એ ઇન્દ્રિયો દ્વારા એમનો ઉપયોગ બહારતો જતો નથી. આપણી આંખ ફરે છે, કેમ ફરે છે, કે આપણી આંખ દ્વારા આપણો ઉપયોગ એટલે આપણું લક્ષ્ય જે છે એ બહારમાં જાય છે, કાન દ્વારા આપણે કાન આમ કરીને સાંભળીએ છીએ તો કે કાન દ્વારા આપણું લક્ષ બહારમાં જાય છે, જે સાંભળીએ છીએ એ તરફ લક્ષ જાય છે. પ્રભુને તો એવા કોઈ ઉપયોગ હવે રહ્યા જ નથી. જ્ઞાન દર્શનનો ઉપયોગ એક સાથે પોતાના સ્વરૂપમાં ઢળેલો ત્યાં જ રહ્યો છે, બીજે ક્યાંય જાણવું થતું જ નથી. સાતમું છે, સો યોજન સુધી સુભિક્ષતા રહે. એટલે સો યોજન સુધી આસપાસનો વિસ્તાર જે છે એની અંદર હરિયાળી હોય, બ્લૂમ્સ હોય, ફૂલો હોય, ત્યાં દુષ્કાળ પણ પડે નહીં એવી સ્થિતિ રહે. ત્યાં ગરીબાઈ પણ હોય નહીં આસપાસ બધા જ વિસ્તારોની અંદર. પ્રભુનો જન્મ થાય ને ત્યારે જ દેવો આવીને કેટલીક વસ્તુ કરે કે જેથી કરીને એ બધા વિસ્તારોમાં તો પહેલા છ મહિના પહેલાથી જ એ દુઃખ ને દારિદ્રપણું તો ચાલી ગયું હોય. આઠમું છે આકાશગમન. પ્રભુનો વિહાર થાય તો એમાં પ્રભુના પગ જમીનને અડતા નથી, એ પૃથ્વીથી 20,000 હાથ ઊંચે રહે છે. એ રીતે પ્રભુનો વિહાર થાય છે. પ્રભુનો વિહાર થાય છે તો એમાં પ્રભુની કોઈ ઈચ્છા હોતી નથી. એ પૂર્વના કર્મને લઈને એ પ્રકૃતિ જે બાંધી છે એને લઈને એ પ્રમાણે વિહાર થાય છે. એટલે એ શરીર અને આત્મા એ બંને એક સાથે એક જ આકાશના ક્ષેત્રમાં રહ્યા છે અને એ વિહાર જે થાય છે તો થાય છે. એમાં પ્રભુની કોઈ ઈચ્છા નથી કે પોતે વિહાર કરે. પ્રભુની કોઈ ઈચ્છા નથી કે એમને ઓમકાર ધ્વનિ છૂટે. એ તો પૂર્વે એવું કર્મ બાંધ્યું છે, તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે, એટલે એ હવે ઉદયમાં આવ્યું છે તો એના ફળ સ્વરૂપે એ ઓમકાર ધ્વનિ શરીરમાંથી નીકળે છે અને એ જ રીતે વિહાર પણ શરીરનો જે રીતે થાય છે તે થાય છે. નવમું છે કવલાહારનો અભાવ. કોળિયા લઈને આહાર લેવો એ હવે રહ્યો નથી, આહાર હવે એમને હોતો જ નથી. દસમું છે નખ કેસ વધે નહીં. પ્રભુના નખ પણ વધતા નથી અને વાળ પણ હવે વધતા નથી. આ 10 અતિશય કેવળ જ્ઞાન ઉપજતા થાય છે. એટલે 20 અતિશય આ રીતે કહ્યા. અને હવે દેવકૃત 14 અતિશયો છે. દેવકૃત 14 અતિશયોમાં સકલ અર્ધમાગધી ભાષા, ત્યાં જે ભાષા જે હોય છે એ સંસ્કૃત નહીં પણ અર્ધમાગધી પ્રાકૃત સકલ અર્ધમાગધી ભાષા હોય છે. સર્વ જીવોમાં મૈત્રી ભાવ, એકબીજા પ્રત્યે દ્વેષના ક્રોધના ભાવ હોતા નથી, મૈત્રી ભાવ વર્તે છે. ત્રીજું છે સર્વ ઋતુઓના ફળ ફૂલ ફળે. ચોથું છે દર્પણ સમાન ભૂમિ, ચોખ્ખી ભૂમિ થઈ જાય છે. પાંચમું છે કંટક રહિત ભૂમિ. છઠ્ઠું મંદ સુગંધ પવન, ત્યાં દુર્ગંધ હોતી જ નથી. અને સર્વ આનંદ, બધાને આનંદ આનંદ ઉત્સાહ હોય છે. પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં બધાને ઉત્સાહ ને આનંદ 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 હોય છે. પ્રભુનો વિહાર થાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રભુ આવે અને જ્યાં આવે છે ત્યાં એ વિસ્તારની અંદર પણ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદથી દોડી જાય છે. પ્રભુ આવ્યા પ્રભુ આવ્યા અને પ્રભુના દર્શન માટે થઈ અને રાજાથી માંડી અને નાનામાં નાના માણસ સુધીના બધા જ એને એટલો ઉત્સાહ વર્તતો હોય છે કે જ્યાં પ્રભુ બિરાજતા હોય છે ઉપવનમાં જ્યાં સમુસરણની રચના થાય છે ત્યાં બધા દોડી જાય છે. બધાને એ આનંદ જ છે, એ પ્રભુના સમુસરણની આસપાસમાં તો આનંદનું જ વાતાવરણ હોય છે, એ ઉત્સવનું વાતાવરણ હોય છે, ધર્મોત્સવ જ હોય છે. આઠમું છે ગંધોદક વૃષ્ટિ, એટલે સુગંધી પદાર્થની વૃષ્ટિ દેવો કરતા હોય છે આકાશમાંથી. નવમું છે પગ તળે કમળ રચના, પ્રભુનો વિહાર થાય ત્યારે એમના પગની નીચે સોનાના કમળોની રચના થતી હોય છે. પ્રભુના પગ એને અડતા નથી, પ્રભુના પગ એને અડતા નથી પણ એની નીચે એવી રચના થાય એ દેવો કરે છે. દસમું છે સર્વ ધાન્ય નિપજે, દુષ્કાળ હોતો જ નથી, બધા જ પ્રકારના ધાન્ય ક્રોપ્સ બધા ઉગી નીકળે છે. અગિયારમું છે દસે દિશા નિર્મળ, વાતાવરણમાં શુદ્ધિ હોય છે. બારમું આકાશમાં દેવોના આહવાન શબ્દો તથા જય જય ધ્વનિ. તેરમું ધર્મચક્ર આગળ ચાલે. ચૌદમું છે આઠ મંગળ દ્રવ્ય આગળ ચાલે છે. અને એ આઠ મંગળ દ્રવ્ય કયા છે તો છત્ર છે ધજા, દર્પણ, કળશ, ચામર, જારી, પંખો અને ઠવણા, એ આઠ આગળ ચાલે. એટલે આ રીતે 34 અતિશય થયા અને બીજા આઠ પ્રાતિહાર્ય એટલે વિશેષ એ મહિમા દર્શાવનારા ચિહ્નો છે એને પ્રાતિહાર્ય કહે છે. વિશેષ મહિમાનો બોધ કરાવનારા ચિહ્નો છે એમાં છે અશોક વૃક્ષ, સમોસરણમાં અશોક વૃક્ષ હોય છે, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ એકાક્ષરી, ચામર, સિંહાસન, સિંહાસન પર પ્રભુ બિરાજતા નથી પણ સિંહાસન એવી રચના હોય છે, પછી એક કમળ હોય છે અને પછી એનાથી ઉપર પ્રભુ બિરાજે છે, ભામંડળ એવું તેજનું વર્તુળ હોય ભામંડળ, દુદુંબી એ દુદુંબીનો નાદ હોય. ત્યાં સમુસરણમાં પ્રવેશ જે દ્વારથી પ્રવેશ કરવામાં આવે ત્યારે જ એવા મધુર સંગીત ની લહેરી હોય છે, એવા વાજિંત્રો વાગતા હોય છે. આઠમું છે ઉપરા ઉપરી ત્રણ છત્ર, એટલે આવા આઠ પ્રાતિહાર્ય એટલે કે વિશેષ મહાબોધ કરનારા ચિહ્નો છે એમ 42 લક્ષણો જે બતાવ્યા, બાહ્ય 42 બાહ્ય ગુણો એવા અતિશયો પ્રભુને હોય છે. અને ચાર છે તે એમના અંતરંગ ગુણોની વાત કરી, એ એમની અંતરંગ દશાની વાત કરી છે એમ કરી અને તીર્થંકરના 46 ગુણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. હવે અહીંયા પ્રશ્ન 17માં કહે છે કે સિદ્ધના આઠ ગુણો કયા છે. ઉત્તરમાં કહે છે કે તેમને નીચેના આઠ ગુણ હોય છે. એમને શરીર તો હવે રહ્યું નથી, શરીર રહ્યું નથી અને બધા જ કર્મો નો ક્ષય થયો છે, 148 કર્મની પ્રકૃતિ ગઈ છે અને પૂર્ણપણે પોતે પોતાના સ્વરૂપમાં આનંદ સહિત વિરાજમાન છે. એમના જે ગુણો દર્શાવ્યા છે એ આ પ્રમાણે દર્શાવ્યા છે કે સમ્યક્ત્વ, દર્શન, જ્ઞાન, વીર્ય, જે પહેલા ચાર તીર્થંકર ભગવાનના જે બતાવવામાં આવ્યા છે એ એમાં આવી ગયા. સમ્યક્ત્વ, દર્શન, જ્ઞાન અને વીર્ય એમાં એ આવી ગયું. અગુરુ લઘુ અનંત ગુણ છે, એમાંથી આ મુખ્ય આઠ લેવામાં આવ્યા છે. આમ સિદ્ધના ગુણ તો અનંત જ છે અને અનંત ગુણ છે શુદ્ધપણે જ પ્રકાશિત થાય છે, પણ અહીંયા મુખ્ય લઈને વાત કરવી છે એટલે અહીંયા આઠ ગુણ બતાવવામાં આવ્યા છે. એટલે અગુરુ લઘુ ગુણ બધે જ હોય છે નથી એમ નથી, પણ અહીંયા મુખ્યતાથી વાત કરવી છે એટલે અહીંયા એ ગુણને અહીંયા લીધો છે. એવો અવગાહન ગુણ, અવગાહના એટલે એ બીજાને અવગાહન આપે, બીજાને જગ્યા આપે એવો ગુણ. સૂક્ષ્મત્વ, અવ્યાબાધત્વ, વ્યય પણ ન થાય એવું, એ પ્રમાણે આઠ ગુણ સિદ્ધના અહીંયા લેવામાં આવ્યા છે. હવે અહીંયા આગળ 18 ગુણ આચાર્યના, પ્રશ્ન 18માં 36 ગુણ આચાર્યના કહે છે. આચાર્યના 36 ગુણ કયા છે? તો તેમને 36 ગુણો નીચે પ્રમાણે હોય છે. ઉત્તમ ક્ષમા આદિ 10 અને એ ક્ષમા આદિ ધર્મ જે આપણે કહીએ છીએ 10 લક્ષણી પરિષદની અંદર જે ઉત્તમ ક્ષમા આદિ એ 10, 12 પ્રકારના તપ, 5 આચાર, દર્શન આચાર, જ્ઞાન આચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્ય આચાર એ ત્રીજું. પહેલું ઉત્તમ ક્ષમા આદિ 10 ધર્મ છે તે, બીજું છે તે 12 પ્રકારના તપ, 6 પ્રકારના અંતરંગ અને 6 પ્રકારના બાહ્ય તપ, ત્રીજું છે 5 આચાર, દર્શન આચાર, જ્ઞાન આચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્ય આચાર, ચોથું છે 6 આવશ્યક, સામાયિક વંદના, 24 તીર્થંકરોની અથવા પંચ પરમેશ્વરની સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાયોત્સર્ગ. અહીંયા પ્રત્યાખ્યાન પણ આવી જાય છે એમાં. પાંચમું છે ત્રણ ગુપ્તિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આ અહીંયા આચાર્યના 36 ગુણની વાત ચાલે છે એટલે મનોગુપ્તિની વાત જે છે તો એમાં મનોગુપ્તિ એ પૂર્ણપણે હોય નહીં, હજી મનમાં શુભભાવ પણ એમને હોય છે, સાતમે ગુણ સ્થાને પોતે અંતરમાં સ્થિર છે એ સિવાયના જે સમય છે એ વખતે એમને શુભ વિકલ્પ હોય છે. એટલે મન છે એની પૂર્ણપણે ગુપ્તી નથી. વચન ગુપ્તી વર્તે છે, કાયાની ગુપ્તી વર્તે છે, અને એ પણ કાયોત્સર્ગની અવસ્થામાં હોય છે. એટલે જ્યારે છઠ્ઠે ગુણ સ્થાને હોય, બહારમાં હોય, ત્યારે આચાર્ય ભગવાનને વાણી હોય છે અને દેશના આપે છે. અને એ જ રીતે કાયાની ગુપ્તિમાં પણ એમ નથી કે વિહારાદિ નથી થતા, કાયા સ્થિર કરીને બેસી જાય છે એમ નથી. પણ જે વખતે પોતે ધ્યાનમાં પ્રભુ બિરાજે છે, એટલે કે આચાર્ય ભગવાન ધ્યાનમાં બિરાજે છે, ત્યારે એમને મન વચન અને કાયાની ગુપ્તિ હોય છે. હવે અહીંયા તપની વાત કરી, 12 પ્રકારના તપ. તો અહીંયા કહે છે કે 12 પ્રકારના તપ કયા છે, તો 6 બાહ્ય તપ છે અને 6 અભ્યંતર તપ છે. અહીંયા એ 6 બાહ્ય તપની પહેલા વાત કરે છે. તો 6 બાહ્ય તપ કયા કયા છે? અનશન, સંયમની વૃદ્ધિ માટે એ 4 પ્રકારના આહારનો ત્યાગ કરે છે. 4 પ્રકારના આહારનો ત્યાગ કરે છે. અનશન, ઉપવાસ, એ સંયમની વૃદ્ધિ માટે કરે છે. હવે સંયમની વૃદ્ધિ માટે કરે છે અથવા તો શુદ્ધિની વૃદ્ધિ એને માટે કરે છે, આત્માની શુદ્ધિની વૃદ્ધિની માટે. પણ આ બાહ્ય વસ્તુ આત્માની શુદ્ધિની વૃદ્ધિ માટે કેવી રીતે હોય? તો એ પ્રકારે છે કે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે ત્યારે સહજ રીતે એમને અનશન એટલે ઉપવાસ વર્તે છે. સહજ રીતે ઉપવાસ વર્તે છે, કેમ કે પોતે દ્રષ્ટિ આત્મા તરફ કરી અને સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, એટલે બહારમાં એમને આહાર લેવાનો ભાવ આવતો જ નથી, આહારની ઈચ્છા થતી જ નથી, એટલે એ રીતે એમને અનશન વર્તે છે. બીજી વસ્તુ કે એ આહાર લેવાને માટે થઈને જાય અને આહાર લે, એ સમય પણ એમનો એમાં વ્યર્થ જતો નથી અને માત્ર પોતે પોતાના પુરુષાર્થમાં પૂરેપૂરો સમય વિતાવે છે, એટલે એમને અનશન સહજ છે અને એ એમને સંયમની વૃદ્ધિ કરનારું છે. આહાર લેવામાં આવે એટલે કોઈક પ્રકારે એમાં શરીરમાં પ્રમાદ ની અવસ્થા આવે છે, એ પ્રમાદની અવસ્થા પણ એમને રહેતી નથી, એટલે પૂર્ણ જાગૃતિ સહિત પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે. એટલે એ અનશન છે, એ સંયમની વૃદ્ધિ માટે એમને એ હોય છે. એટલે 4 પ્રકારના આહારનો ત્યાગ કરીને જુદી જુદી રીતે કરે છે. એમાં એવું પણ નથી કે એ દરેક વખતે કંઈ પછાણ લઈને જ કરે એવું નહીં, પણ બસ બેસી ગયા તો બેસી ગયા. જંગલમાં રહે છે મુનિ, એમને વિકલ્પ આવતો નથી. કોઈ વખત 2 દિવસ સુધી પણ વિકલ્પ ના આવે, કોઈ વખત 3 દિવસ સુધી પણ વિકલ્પ આવે જ નહીં, અને એ આહાર માટે નીકળતા જ નથી, પોતાનામાં જ મસ્ત છે. એટલે મુનિ નથી અને બીજા જે રીતે ઉપવાસ કરે છે તો એમને પણ એ રીતે મુનિના ઉપવાસને સમજીને ઉપવાસ કરવા જોઈએ. માત્ર આહાર ન લઈએ એટલે ઉપવાસ છે એમ નથી. આહાર તો કેટલાક બિચારા ગરીબ માણસોને 2 દિવસ સુધી નથી મળતો, એટલે કે એનો ઉપવાસ થઈ જાય છે એમ નથી. તો એનો અર્થ કેટલાક ઊંધો કરે છે, એમ કે છે કે પછખાણ ન લેવામાં આવે તો એનું પુણ્ય ન મળે. વાત સાચી છે, તમે પછખાણ લઈ અને પુણ્ય માટે જો ઉપવાસ કરતા હોય તો પછી વાત એમ જ છે. ઉપવાસ કરવાનો મૂળ આશય શું છે? એ તપ કરવાનો મૂળ આશય શું છે? મૂળ આશય એ છે કે પોતાને વધુ સમય આત્મામાં જવા માટેનો મળે. બીજી વાત કે પ્રમાદ થાય નહીં, અને ત્રીજી વાત કે એવી ઉપવાસ કરવાની અને ટેવ પડેલી હોય, આદત હોય, તો જ્યારે શરીરની અવસ્થા રોગ સહિત કે કોઈ રીતે નબળી હોય તો એ વખતે એ ધર્મ ચૂકી ન જાય એવી એને આદત પડે. એટલા 3 કારણથી ગૃહસ્થ છે જે સમ્યક દર્શન થયું નથી એ પણ ઉપવાસ કરે. પણ એમાં એને માન્યતામાં તો એમ જ હોય કે આ ઉપવાસ છે તે નિર્જરાનું કારણ નથી, એ મુનિના ઉપવાસ નથી. મુનિને ઉપવાસ છે તે નિર્જરાનું કારણ થાય છે એમ કહીએ છીએ તો વ્યવહાર નહીં એનું કથન છે. નિર્જરાનું કારણ તો એ પોતે અંતરમાં વસે છે એ છે, પણ એ વખતે એમને ઉપવાસ હોય છે, એ વખતે એમને ઉપવાસ હોય છે. એટલે આપણે એમ માનીએ ને એમ કહીએ છીએ કે મુનિના ઉપવાસ છે તે નિર્જરાનું કારણ છે, એટલે આપણે પણ ઉપવાસ આપણે માટે પણ નિજરાનું કારણ થાય. ના, એમ બને નહીં. તમે ઉપવાસ કરીને શું ભાવ કરો છો? આત્મામાં જાઓ છો, સ્થિરતા કરીને રહો છો તો તમને નિજરા થાય. પણ ઉપવાસ કરીને મેં ઉપવાસ કર્યો એમ કરતા હો અને પછી ટીવી જોવા બેસી જતા હો, છાપું વાંચતા હો, ન્યૂઝ લેતા હો, તો પછી ક્યાં તમને એમાં નિજરા થવાની છે? ઉલટું કદાચ વધારે પાપ બાંધો. એટલે એમ એવું સ્વરૂપ નથી. તપની વાત બરાબર સમજવા જેવી છે. ખરેખર જે નિશ્ચય તપ જે છે એના વિનાનું જે કંઈ બાહ્ય તપ છે એ કોઈ રીતે કલ્યાણકારી થતું નથી. એને નિર્માનતા સહિત એટલે માન વિના, માન કસાય પોષા વિના જો કરવામાં આવે તો એ શુભ ભાવ છે, અને એવું જ સમજવું જોઈએ કે આ એકમાત્ર શુભ ભાવ છે અને એ હું જ્યારે સાધક દશામાં છું ત્યારે મને એવો સ્વભાવ આવ્યો છે તો બરાબર છે, એને લઈને મને પ્રમાદ નહીં થાય અને મને એની ટેવ પડશે, એટલે જ્યારે મારું શરીર નિર્બળ હશે ત્યારે પણ હું મારા આત્માના ભાવમાં રહી શકીશ, મારા ધર્મ ધ્યાનમાંથી પડીશ નહીં, એ ભાવ સહિત એ તપ થવું જોઈએ. બીજું છે અવમૌદર્ય, એટલે રાગ ભાવ દૂર કરવા માટે ભૂખથી ઓછું ભોજન કરવું. અવમૌદર્ય એટલે અણોદરી, બીજા શબ્દોમાં જે કહેવામાં આવે છે અપભ્રંશ થઈ અને અણોદરી થયું છે, એટલે એમાં ઉદરમાં જેટલું જાય એટલું નહીં, આખો પેટ ભરીને જમવું નહીં, જેટલી ભૂખ હોય એના કરતા ઓછું ભોજન કરવું, એટલે એના લીધે એ રાગનો ભાવ ઓછો થાય છે. ખરેખર તો ખાવાના ભાવ થવા જ ન જોઈએ, ખાવું એ કંઈ આત્માનો ભાવ નથી, આત્માનો કોઈ ખાવાનો ભાવ હોતો જ નથી, એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એટલે ખાવું એ કંઈ આત્માનો ભાવ નથી. લોકો એમ સમજે છે કે ખાવું એ તો મારો જન્મસિદ્ધ હક છે, હું ખાવું જ, પશુની જેવી વાત છે. અરે પશુઓ પણ એ તો એટલી વખત તો નથી ખાતા, પણ એમ કે હું ખાઉં, બસ એ ખાવું એ મારો જાણે હક છે અને હું છોડું છું એટલે જાણે ઉપકાર કરું છું એટલે મેં તપ કર્યું. પણ પહેલી વાત તો એ છે કે ખાવું એ આત્મામાં છે નહીં, તો પછી તું એ છોડે એમાં તે શું છોડ્યું? એ પૂતગળો શરીરમાં આવવાના હતા કે ન આવવાના હતા એ તો નક્કી વાત હતી, એ દિવસે એ પૂતગળો આ શરીરરૂપી પૂતગળ છે એની સાથે એનો સંયોગ થવાનો ન હતો તો ન થયો, એમાં તે શું કર્યું? એટલે ખરા અર્થમાં જોઈએ તો ન ખાવું એથી કંઈ આત્માને કોઈ લાભ થતો નથી, એ આત્માની ક્રિયા જ નથી, એ આત્મા કરી શકતો જ નથી. આત્મા ખાતો નથી તો પછી ખાવાનું છોડ્યું એ વાતને ને આત્માને શું લાગે વળગે? આત્માને તો ક્યારેય ખાવાનું છે જ નહીં, પણ ખાવાનો ભાવ જે છે એને એ લઈને બેઠો છે, તો એ દિવસે એ ભાવ ન ઉત્પન્ન થાય એ આત્માને માટે ગુણકારી છે, એ આત્માને માટે લાભ કરતા થાય. એટલે પછી એમાં જે ખાવાની વાત આવે કે ન ખાવું અથવા તો ઓછું ખાવું કે જે કંઈ ભાવ જે છે એમાં એમ સમજી લેવું કે એક માત્ર શુભ ભાવ છે, એથી વિશેષ એ કંઈ નથી. અને એ ન ખાવું એમ જ હોય, આત્માનો સ્વભાવ તો એવો જ છે ને, એને એવી રીતે જ પરિણમવાનું હોય, એને એવો ભાવ ખાવાનો ઉત્પન્ન થવો જ ન જોઈએ. મૂળ વાત તો આ છે ખાવા સંબંધીની. એટલે જ્યારે જ્યારે ગૃહસ્થ હોય અને જે સાધક છે એને જમવાના ટેબલ ઉપર આવે, જમવા બેસે, ત્યારે હંમેશા એવા ભાવ સાથે જમવું જોઈએ કે જે હું અત્યારે આહાર લઉં છું એ આહાર કાલે વિષ્ટા થવાનો છે, જે કાલે આહાર વિષ્ટા થવાનો છે એને માટે થઈ અને એટલા રાગ ને દ્વેષ કરવા નહીં. એવા ભાવ સહિત જો આહાર લેવામાં આવે તો પછી એને રાગ થાય નહીં. અહીંયા અવમૌદર્ય કહ્યું છે ને, અણોદરી એટલે રાગનો રાગ ઓછો થાય, ખાવા પ્રત્યેનો રાગ ઘટે એ માટે થઈને કરવામાં વાત આવી છે. અને બીજી પણ એક વાત છે કે તમે કયા પ્રકારના ખોરાક લો છો એ હવે ચોથામાં અહીંયા આવે છે, રસપરિત્યાગમાં એમાં એવું આવે છે ત્યારે આપણે વાત કરી. તો અહીંયા એ ખોરાક સંબંધીની વાત આવી. પછી છે તે વૃત્તિ પરિસંખ્યાન, એટલે ભિક્ષા માટે જતી વખતે ઘર ગલી વગેરેનો નિયમ કરવો, એ મુનિઓ કરતા હોય છે કે આટલા જગ્યાએ જવું કે આટલા વિસ્તારમાંથી આહાર લેવો, એવું વૃત્તિ પરિસંખ્યાન, એટલે કે બધી જગ્યાએથી ફરીને એમ કે આહાર મેળવવો એવો ભાવ ન હોય. ચોથું છે રસ પરિત્યાગ, એ ઇન્દ્રિયો દમન કરવા માટે ઘી દૂધ આદિ રસોનો ત્યાગ કરવો. એ રસનો પરિત્યાગ જે છે એ બહુ મહત્વનો છે, સાધકને માટે ખૂબ મહત્વનો છે. ખૂબ રસ પડે એવા આહાર ન લેવા જોઈએ, એવા આહાર લેવાથી એને બીજી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો ઉપરનો પણ કાબુ મેળવવામાં મુશ્કેલી પડશે. એટલે રસ પરિત્યાગનું એ રીતે મહત્વ છે. તમે ઘી દૂધ અને રસોનો ત્યાગ કરો છો, એ શુષ્ક આહાર લો છો જેમાં ખૂબ રસ પડતો નથી એવો આહાર લો છો, તો એ સહેલાઈથી ઇન્દ્રિયો જીતવા માટે થઈ અને ઉપયોગી થાય છે. એટલે જેને ઇન્દ્રિયો જીતવી છે, વિષયોને જીતવા છે, કામભોગ વાસનાનું દમન કરવું છે, એને એવો રસનો પરિત્યાગ હોય. જીભ છે જે એટલે રસેન્દ્રિય જે છે એને અને કામભોગને ઘનિષ્ઠ સંબંધ છે. જેને રસનો ત્યાગ વર્તે છે એ જ એ રીતે એના ઉપર કામભોગ વિષય વાસના ઉપર કાબુ મેળવી શકે છે. પાંચમું છે વિવિક્ત સંયાસન, એટલે સ્વાધ્યાય ધ્યાન આદિની સિદ્ધિ માટે એકાંત પવિત્ર સ્થાનમાં સૂવું અને બેસવું. જ્યાં પણ એ બેસે કે સૂવે છે એ સ્થાન જે છે તે એકાંત હોય અને પવિત્ર હોય, કેમ કે ત્યાં એ પોતે પોતાના સ્વાધ્યાય અને ધ્યાન કરતા હોય છે. એટલે ગમે તેવા વાતાવરણમાં એ જાય નહીં, બેસે નહીં, રહે નહીં, મુનિ ગમે તેમાં ન જાય, એકલા જ હોય, એકાંત સ્થળ જ પસંદ કરે. એમ નહીં કે બધા ભેગા થઈને વાતોના ગપ્પા મારીએ એવી રીતે બેસી જાય, એવું હોય નહીં. ટોળે વળીને મુનિઓ બેસે નહીં ક્યારેય, એવા એવી રીતે ન બેસે. છઠ્ઠું છે કાયક્લેશ, એટલે શરીરથી મમતા નહીં રાખતા આ તાપન યોગાદી ધારણ કરવા. એટલે જે કાયાની ઉપર જે કંઈ થઈ રહ્યું છે એને એ સહન કરે છે. કાયાને ઢાળ તડકો આ તે જે કંઈ છે એને એ સહન કરે છે. એને માટે થઈ અને કંઈ ઉપર બેસી ગઈ, કંઈ શરીરને માલિશ કરે કે આમ કરે કે તેમ કરે કે એને બરાબર ચકચકતી રાખવા માટે થઈને કંઈ કરે કે ઠંડી ન લાગે એ માટે કોઈ તેલ ચોપડે કે આવું બધું હોય નહીં, એવું મુનિને હોય નહીં. તો આ પ્રકારે છ જે છે તે બાહ્ય તપ છે. તો હવે પછીના સ્વાધ્યાયમાં આપણે છ અંતરંગ તપ વિશે વાત કરીશું. કેમ કે આ તપ જે છે તે જેટલું મુનિને કન્સર્ન છે એટલું જ આપણે માટે પણ, સાધકને માટે પણ એ કન્સર્ન છે. એટલે એટલા જ, એટલું જ એના વિશે જાણવું સાધકને પણ જરૂરી છે. તો તપ સંબંધીનો વિસ્તાર આપણે આવતા વખતે વધારે કરીશું. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો જય જીનેન્દ્ર.